સ્વાધ્યાય એક એક સમયની જ્ઞાનની મર્યાદ સત છે. એક સમયની જ્ઞાનની પર્યાયમાં જે ઉપર વાત કરી કે પર્યાય જ્ઞાનની સત છે, સત છે એટલે સહજ પોતાથી છે, કોઈ પરથી કે સ્વથી નહીં, એનું નામ સત કહેવાય. એક સમયની જ્ઞાનની પર્યાયમાં ભૂત ભવિષ્ય વર્તમાનનું જ્ઞાન છે, જ્ઞાન થાય છે એમ નહીં. જરા સૂક્ષ્મ વિષય છે. એક સમયની જ્ઞાનની પર્યાયમાં જ્ઞાન એટલે સમય જ્ઞાન લેવું, શિક્ષા જ્ઞાનની વાત નથી. એક સમયની જ્ઞાન પર્યાયમાં કેવળ જ્ઞાન ન્યારે શુદ્ધ જ્ઞાનનું સ્વરૂપ સમજાવે છે. નીચે છે કેવળ જ્ઞાન જેવું જ શુદ્ધ જ્ઞાનનું સ્વરૂપ છે. આ છે ને એ મતી જ્ઞાન નહીં પણ શુદ્ધ જ્ઞાન છે, વિશેષ તર્કનારું છે. એક સમયની જ્ઞાનની પર્યાયમાં એટલે સમય જ્ઞાનની પર્યાયમાં એટલે કે અતિન્દ્રિય જ્ઞાનની પર્યાયમાં એમ જેમ કેવળ જ્ઞાન અતિન્દ્રિય છે એમ શુદ્ધ જ્ઞાન પણ અતિન્દ્રિય છે, એ સ્વતંત્રતા અવલંબનશીલ છે. ઓલું જે ઇન્દ્રિય જ્ઞાનની વાત નહીં. એક સમયની જ્ઞાનની પર્યાયમાં એટલે કે અતિન્દ્રિય જ્ઞાનની પર્યાયમાં સમ્ય જ્ઞાનમાં શુદ્ધ જ્ઞાનમાં ભૂત ભવિષ્ય વર્તમાનનું જ્ઞાન છે. બસ જ્ઞાન છે એટલે જ્ઞાન મોજૂદ છે. જ્ઞાન છે, ભૂતનું જ્ઞાન છે વર્તમાન પર્યાયમાં, ભવિષ્યનું પર્યાયનું ભવિષ્યનું કાળનું પણ જ્ઞાન વર્તમાનમાં છે અને વર્તમાનનું જ્ઞાન તો જ્ઞાનમાં છે. એ જ્ઞાન ભૂતનું સ્મરણ કરે એવું નથી. ભૂતકાળનું જ્ઞાન વર્તમાનમાં મોજૂદ છે એમ કેવળ જ્ઞાનમાં ભૂતકાળનું જ્ઞાન મોજૂદ છે, હયાતી ધરાવે છે. કેવળ ભૂત જ્ઞાન ભૂતકાળના જ્ઞાનનું સ્મરણ કરવું ન પડે અથવા ભૂતકાળમાં જવું ન પડે. વર્તમાન કાળ છોડીને ભૂતકાળમાં જવું ન પડે ભૂતકાળનું જ્ઞાન કરવું હોય ત્યારે. એમ શુદ્ધ જ્ઞાની એમ કે છે કે વર્તમાન શુદ્ધ જ્ઞાનની પર્યાય સત છે, તે જ્ઞાનમાં ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણનું જ્ઞાન મોજૂદ છે. હવે એ શુદ્ધ જ્ઞાનની પર્યાય ની તાકાત એટલી છે કે એ જ્ઞાન ભૂતનું સ્મરણ કરે એવું નથી કે ભૂતકાળમાં આમ હતું હું યાદ કરું સ્મરણ કરું તો મને જાણવામાં આવે એવું નથી. કેમ કે એને તો જ્ઞાનની સામે જોવાનું છે, એમાં એને ભૂતકાળના જ્ઞેયની સામે જોવાનું નથી. ભૂતકાળના પોતાના જ્ઞેયની સામે કે ભૂતકાળના પરના જ્ઞેયની સામે જોવાનું નથી. આહા, શુદ્ધ જ્ઞાનની તાકાત અચિંત્ય કેવળ જ્ઞાનની સાથે મેળવતા આહા સંતોની વાણી કે એ જ્ઞાન સમય જ્ઞાન અતિન્દ્રિય જ્ઞાન ભૂતનું સ્મરણ કરે એવું નથી. એટલે કે ભૂતકાળનું સ્મરણ કરે ત્યારે ભૂતકાળના જ્ઞેયોના પર્યાયો જ્ઞાનમાં જણાય એમ નથી, સ્મરણ કરે એવું નથી. પરંતુ ખરેખર આ જ્ઞાનમાં ભૂત ભવિષ્ય આદિનું જ્ઞાન મોજૂદ છે, વર્તમાન વર્તી રહ્યું છે. જેમ ત્રણ કાળના અનંત જ્ઞેયો એના ત્રણ કાળના પર્યાયો કેવળ જ્ઞાનમાં જેમ ભૂત ભવિષ્ય ને વર્તમાન ત્રણ કાળનું જ્ઞાન ત્રિકાળ વહેતા અનંતા દ્રવ્યોનું એની ભૂત વર્તમાન ને ભવિષ્યની પર્યાયનું જ્ઞાન એક સમયની કેવળ જ્ઞાનની પર્યાયમાં મોજુદ છે. એમ શુદ્ધ જ્ઞાનમાં પણ ભૂત ભવિષ્ય આદિનું જ્ઞાન મોજુદ છે, વર્તી ગયું છે. જ્ઞાનની ટકા કોઈ અચિંત છે. જ્ઞાનમાં જ્ઞાન જ જણાય છે. જો શું કહ્યું કે જ્ઞાનમાં ભૂત ભવિષ્ય ને વર્તમાન ત્રણેય કાળના અનંત દ્રવ્યોનું જ્ઞાન જ્ઞાનમાં જ્ઞાન જ જણાય છે. જ્ઞેયનો પ્રતિભાસ એમાં હોવા છતાં ખરેખર જ્ઞાનમાં જ્ઞાન જ જણાય છે. જ્ઞેય સંબંધેનું પણ પોતાનું જ્ઞાન, આત્મા સંબંધેનું પણ પોતાનું જ્ઞાન, પણ જ્ઞાનમાં જ્ઞાન જ જણાય છે. જ્ઞેય જણાવવા છતાં જ્ઞેય જણાય છે એમ ન લેતા જ્ઞાન જણાય છે. એ જ્ઞાનમાં ભૂત ભવિષ્ય વર્તમાનનું જ્ઞાન આવી ગયું એમ કે છે. ઉપરની વાત ને સંકેલીને શોર્ટમાં વાત કરી, પહેલા વિસ્તાર કરી, પછી કહે છે શુદ્ધ જ્ઞાનની એક સમયની પર્યાયમાં કે છે કે જ્ઞાનમાં જ્ઞાન જ જણાય છે. શુદ્ધ જ્ઞાનમાં જ્ઞાન જ જણાય છે. શુદ્ધ જ્ઞાનમાં આત્મા તો જણાય જ છે, પણ અહીંયા અત્યારે પર જ્ઞેયો નથી જણાતા, પણ પર સંબંધેનું પોતાનું જ્ઞાન જણાય છે. જ્ઞાનમાં જ્ઞાન જ જણાય છે. કેમ કે આ છે ને શુદ્ધ જ્ઞાન, એ કેવળ જ્ઞાનનો અંશ છે. પરોક્ષ અને પ્રત્યક્ષ એટલો જ તફાવત છે, બીજો કોઈ તફાવત નથી. જાતિ બેની એક છે. જો કેવળ જ્ઞાનમાં ભૂત ભવિષ્ય વર્તમાનનું જ્ઞાન પ્રત્યક્ષ છે, તો શુદ્ધ જ્ઞાનીને ભૂત ભવિષ્ય વર્તમાનનું જ્ઞાન પરોક્ષ છે. જ્ઞાનમાં જ્ઞાન જ જણાય છે. જ્ઞાનમાં આગળ જ્ઞાનમાં ભૂત ભવિષ્ય આદિનું જ્ઞાન છે, છે માટે એને ભૂત ભવિષ્યનું અવલંબન નથી. જો આ ભૂત ભવિષ્યનું જ્ઞાન વર્તમાનમાં મોજુદ વર્તે છે, પણ એને એ જ્ઞાનમાં ભૂતનું ભૂત તરફ જવાની, ભૂતકાળમાં જવાની જરૂર નથી અને ભવિષ્યકાળમાં જવાની જરૂર નથી. એ વર્તમાન જ્ઞાનની પર્યાયમાં એનું જ્ઞાન છે, છે માટે એને ભૂત ભવિષ્યનું અવલંબન નથી. શું કહે છે, જ્ઞેયનું તો અવલંબન નથી, પણ ભૂતકાળ અને ભવિષ્યકાળ, સમય, દિવસ, વર્ષ એનું અવલંબન નથી. કોઈ ચમત્કારિક વાત છે ખરેખર. તો આનું અનુસંધાન થવું એ પણ લાયક જેમને થાય કેવાનો આપણે મારી. ભૂતમાં કે ભવિષ્યમાં એનું આલંબન લેવું ન પડે.
આલંબન લે તો ભાઈ ક્રમ ક્રમ છે જાણનો, ભૂત પર જાણે તો ભાવિ તો જ્ઞાન
ની ભાવિ,
પણ જ્ઞાનને જોતા જ્ઞાનમાં બધું જણાય છે, એટલે જ્ઞાનને જોતા બધું જણાય છે.
જ્ઞાનને જોતા ત્રણેય કાળનું જ્ઞાન એક સમયમાં જણાઈ જાય છે, એને એક કાળનો ભેદ નથી કરવો પડતો. અને ભૂતકાળમાં જવું ન પડે, ભવિષ્યકાળમાં ન જવું પડે. તો ભૂતકાળમાં જાય તો ભવિષ્યનું જ્ઞાન રહી જાય, અને ભવિષ્યમાં જાય તો ભૂતનું રહી જાય એમ નથી. જેમ કેવળ જ્ઞાનમાં એક સમયમાં ત્રણ કાળ, ત્રણ લોક, ત્રણ કાળ અને ત્રણ લોકનું જ્ઞાન વર્તમાન વર્તી ગયું છે, એમ શુદ્ધ જ્ઞાનમાં ત્રણ કાળ અને ત્રણ લોક, ત્રણ લોકો બધું આવી ગયો, કોઈ બાકી નહીં. ત્રણ કાળમાં કે બાકી નહીં, ત્રણ કાળમાં કોઈ કાળ બાકી નહીં અને ત્રણ લોકમાં કોઈ દ્રવ્ય બાકી નહીં, કોઈ પદાર્થ બાકી. એક સમયમાં જ્ઞાનમાં મોજુદ છે.
આ ત્યારથી એને કેવળ જ્ઞાન અંશ કહેવાય. કેવળ જ્ઞાન અંશ કયો છે?
લોકોને લાયક જીવને તો શ્રદ્ધા આપે છે કે લાયક ન હોય એને આમાં શંકા થાય. ખરેખર આમાં શંકા થાય બસ એ કેવળ જ્ઞાનમાં શંકાશીલ છે. કેવળ જ્ઞાન જેને બેઠું એને શુદ્ધ જ્ઞાનમાં શંકા ન થાય. શુદ્ધ જ્ઞાનના સામર્થમાં, શુદ્ધ જ્ઞાનનું જે સામર્થ છે એમાં શંકા ન થાય. શંકા તો ન થાય પણ આશંકા ન થાય. એ સમયે આવી જાય. એ સમયે કોઈ જ્ઞાની એમ કે આ બે કૂતરા ભાઈ છે ને મુનિ દેખાય છે મને હવે શંકા તો ન થાય પણ આશંકા.
બરાબર,
જ્ઞાનની તાકાત કોઈ અચિંત્ય બસ
બસ
અમર્યાદિત. એને કેવળ જ્ઞાનને કોઈ મર્યાદા નહીં એમ શુદ્ધ જ્ઞાનમાં, અતિન્દ્રિય જ્ઞાનમાં જે ભાસ થાય છે એમાં કઈ મર્યાદા નહીં. ઘણા બહુ પછી સ્થિત પડીએ થવાની હોય જીવની વાત થાય કે આ આત્મા મોક્ષગામી છે. વાંદરાને કહ્યું બાર છે. અવિજ્ઞાનીએ કહ્યું વાંદરાને શુદ્ધ ભગવાનના જીવને કાઠમાં ભાવે, છઠ્ઠા ભાવે ને કાઠમાં ભાવે, છઠ્ઠા ભાવે તમારો પુત્ર થશે ને ગણધર થશે. જ્ઞાનની તાકાત છે ને કેવળ જ્ઞાનની તાકાત અને શુદ્ધ જ્ઞાનની તાકાત પ્રત્યક્ષ અને પરોક્ષ એટલો ફેર છે, બીજું કઈ ફેર નથી. પણ પ્રત્યક્ષ પણ પ્રમાણ છે એટલે સાચું જ્ઞાન છે અને પરોક્ષ પણ
પ્રમાણ છે.
હા, તત્વાર્થમાં લીધું છે. પ્રમાણ એટલે સાચું સમજણમાં લીધું પછી પરોક્ષ અને પ્રત્યક્ષ બે પ્રકારના પ્રમાણ જ્ઞાન છે. પ્રમાણ એટલે સાચું
સાચું
પછી ભલે પરોક્ષ અને પ્રત્યક્ષ હોય પણ પ્રમાણ એટલે સાચું. પ્રમાણનો અર્થ સમ્યક, સમ્યક એટલે સત્ય સાચું. એ જ્ઞાનમાં આવે કોઈ મહાવિદ્ય ક્ષેત્રમાં જીવ હોય ત્યાં બેઠો હોય અને ચર્ચા કરીને એના જ્ઞાનમાં આવે કાજુ પછી શ્રીમદ ભગવાન પાસે જાય પૂછે એ નીકળે એમ કે છે. નીચે જે કેવળ જ્ઞાન જેવું જ જેવું જો શુદ્ધ જ્ઞાનનું સ્વરૂપ છે. કેવળ જ્ઞાનનો કંધ અનંત કેવળ જ્ઞાનની પર્યાય પડી છે અને એવા આત્માને જ્યાં જ્ઞાનમાં લીધો ત્યાં એ જ્ઞાન કેવળ જ્ઞાનની આરે વાતો કરે છે, કેવળ જ્ઞાનને બોલાવે છે. આવ આવ ગુરુદેવ કહેતા આવ આવ એ વાત છે. આ વાત એવી છે અને જ્યારે ખોલવામાં આવે ને ત્યારે આની કિંમત થાય. ખોલવામાં આવે ખૂબ ત્યારે આની કિંમત થાય કે આ શું છે, ભંડાર છે. જ્ઞાનીના હૃદયની વાતો છે. જ્ઞાનમાં ભૂત ભવિષ્ય આદિનું જ્ઞાન છે. હવે જ્ઞાન છે માટે એને ભૂત ભવિષ્યનો અવલંબન નથી. ભૂત અને ભવિષ્ય જ્ઞેયોનો અને ભૂતકાળ અને ભવિષ્યકાળ એનું અવલંબન નથી. છે મોજુદ બસ છે, બીજું કઈ છે. કેવી રીતે બાહુબલી ભગવાન જયારે આ પાર વિંધ્યાગીરી અને ચંદ્રગીરી વિંધ્યાચળ છે, વિંધ્યાચળ કે વિંધ્યાગીરી વિંધ્યાગીરી ઓલી ચંદ્રગીરી આપણે જઈએ છીએ, અહીં બાહુબળીની પ્રતિમા છે એ વિંધ્યાગીરી, એ પહાડ ઉપર આખો એક આખો પથ્થર છે, અખંડ પથ્થર. અત્યારે અખંડ પથ્થર દેખાય છે બધો આજુબાજુ, એ અખંડ પથ્થરમાંથી જ્યારે પ્રતિમા કોતરવામાં આવી શિલ્પી અને કોતરે છે ત્યારે કોતરવાનું શરૂ થયું, એ કોતરવું શરૂ થઈ ગયું ત્યારે ભૂતની પર્યાય કેવી હતી પથ્થરની એના જ્ઞાનમાં છે, અને ભવિષ્યની પર્યાય કેવી થશે એના જ્ઞાનમાં છે, અને વર્તમાન પર્યાય પણ જ્ઞાનમાં છે. દ્રષ્ટાંત, એક સમયની જ્ઞાનની પર્યાયમાં ભૂતકાળમાં અખંડ પથ્થર હતો, થોડો હવે કપાણો વર્તમાન, અને ભવિષ્યમાં આ પ્રકારની પ્રતિમાનો આકાર, એ આકારનું જ્ઞાન એને થઈ જાય છે. હવે અજ્ઞાનીને આ પ્રકારે જો મૂર્તિ પથ્થર જેવાનું ભૂત ભવિષ્યને વર્તમાન આકારનું જ્ઞાન થાય તો શુદ્ધ જ્ઞાનમાં કોઈ અચંબા જેવી વાત
નથી,
સાધારણ વાત છે, સ્વભાવ છે. આગળ જ્ઞાનમાં સમસ્ત જ્ઞેયોનું જ્ઞાન બોધું છે, સ્વપર બે સમર્થ, એમાં કૂતરાની ભવિષ્યની પ્રિયા આવે કે ના આવે, વાંદરાની પ્રિયા આવે, અંબાલાલભાઈની વહુને કહ્યું આ શ્રીમદજી અંબાલાલને કહે કે ઠપકો આપો નહીં, આના આઠમો હવે મોક્ષ છે, આઠમો ભાઈ મોક્ષ કહી દીધો, એવું બીજું કે બાર જંગલમાં વાડીમાં કોઈ જગ્યાએ ત્યાં એકાંતમાં સ્વાધ્યાય ચાલતી હતી, તો ગામમાંથી ટિફિન આવે શ્રીમદજીને માટે અને અંબાલાલભાઈ માટે, બે જણા માટે, એને ધર્મપત્ની લાવે. હવે ઘેરે કોઈ બાળકોને કારણે રસોઈ બોડાવેલું તો થાય, કોઈ વખતે કોઈ મહેમાન આવી જાય, કોઈ બેસવા આવી જાય ઘરેથી ત્યાં, તો રસોડામાં જઈને રસોઈ કરતા વાર લાગે ને, એમાં મોડું થઈ ગયું. ટિફિન લઈને બોડા આવ્યા ધર્મપત્ની અંબાલાલભાઈને, અંબાલાલભાઈ તો ગુસ્સો કર્યો, બેટા અરે આટલું બધું મોડું કેમ થઈ ગયું, શ્રીમદજીને મોડું થાય એ આપણે પોતાના માટે નહીં, ભક્તિભાવ ભક્તિભાવ, એમ કે 11 વાગે જમવાનો ટાઈમ અને તમે ફાળા પાડીએ કે આવ્યા, એવું કંઈક થયું, કલાક મોડું થયું હશે, ઠપકો આવ્યો, શ્રીમદજી કહેવા દેજો ઠપકો આપ્યો જીવ નથી, આ આઠમાં ભવે આનો બહુ છે. હવે જુઓ એ શુદ્ધ જ્ઞાનમાં મોજું હતું, બનેલો બનાવ છે, આ છે ને એ બનેલો બનાવ છે, ઐતિહાસિક બનાવ છે, આપણા કાળનો બનાવ છે. આ પ્રથમાન યુગમાં તો ઘણું આવે છે એવું, પણ આપણા કાળમાં બનાવ બની ગયો છે. પંચમ કાળમાં અને ગ્રહસ્થી અવિરતી સમી દ્રષ્ટિ, શુદ્ધ જ્ઞાનની તાકાત જોઈ લો. અરે જ્ઞાનનો મહિમા આવશે ને એના આત્માનો મહિમા આવશે, એક સમયની જ્ઞાનની પર્યાયની તાકાત, એ જેમાંથી નીકળે છે એવા ગુણની સામર્થ અને આનંદ ગુણનો વિનયનું સામર્થ કેવું હશે. શંકા કરિશ્માઓ, જ્ઞાનીની વાત તને ન બેસે તો ડિપોઝિટ રાખજે, પણ શંકા શંકા
બરાબર.
જ્ઞાનમાં સમસ્ત જ્ઞેયોનું જ્ઞાન મોજુદ જ છે, સમસ્ત શબ્દો વાપરે છે, કેવળ જ્ઞાનમાં સમસ્ત, શુદ્ધ જ્ઞાનમાં પણ
સમસ્ત.
જ્ઞાનમાં સમસ્ત જ્ઞેયનું જ્ઞાન મોજુદ જ છે, માટે એને જ્ઞાનને જ્ઞેયનું અવલંબન લેવાની જરૂરત નથી, જરૂરત જ નથી, મોજુદ છે બધી અવલંબન લેવાની શું જરૂર એની જણાઈ ગયું છે, જ્ઞેયો જ્ઞાનમાં જણાઈ રહ્યા છે, એવું જ્ઞાન જણાય છે, જણાય છે તો જ્ઞાન પણ જ્ઞેયનો પ્રતિભાસ થઈ ગયો છે એવા જ્ઞાનમાં જ્ઞાન જણાય છે, અને જ્ઞાન કોઈનું પણ અવલંબન લેતો જ નથી. જ્ઞેયનું અવલંબન લે ત્યારે જ્ઞાન થાય, એ જ્ઞાનનો સ્વભાવ જ નથી, એવું જ જ્ઞાનનું સ્વરૂપ છે. પૂરું કરે છે હવે, કેવળ જ્ઞાન જેવું જ શુદ્ધ જ્ઞાનનું સ્વરૂપ છે. જ્ઞાનની તાકાત અચિંત્ય અચિંત્ય, એક સમયની જ્ઞાનની પર્યાયની શક્તિને તાકાત, તો એ ગુણની સામર્થ શક્તિ કેટલી, ને ગુણી પરમાત્મા નાયક દેવની તાકાત કેટલી. અચિંત્ય શક્તિ છે, છતાં જ્ઞાનનો મહિમા
નથી,
નાયકનો મહિમા જ્ઞાનની છે, એટલે તો શુદ્ધ જ્ઞાન છે.
ત્યારે
શુદ્ધ જ્ઞાન ક્યાંથી? ભૂત ભવિષ્ય ને વર્તમાન ત્રિકાળ રહેતા એક સમયની જ્ઞાનની પર્યાય મહિમા નથી, અમને તો ભગવાન આત્માનો મહિમા.
આ તો પ્રગટ થાય છે એનું સ્વરૂપ શું છે,
શું છે અને એનું સામર્થ બતાવવાનું છે, અને એનું સામર્થ બતાવવાનું કારણ આત્માનો મહિમા લાવવા
માટે, બરાબર
છે, એની પ્રશંસા માટે નથી. એ જ્ઞાયકની તાકાત કેવી છે, એક સમયના સામર્થ ઉપરથી જો તને કઈક તારું મન ઈ તરફ વળે તો તને આત્મા આત્મા
આવી,
એમાં કઈ કોઈને વિચાર વિનિમય કરવો હોય પ્રશ્ન તો ચર્ચા ચાલશે, નહીતર શરૂ કરશે. બોલ નીલમ બેન, નીલમ બા, આપણે ખબર છે અમારે ગામડાઓમાં ગરાટિયા ગરાટિયા ગરાટિયાને બા કહેવાય, બા કેને જ બોલાવાય, એનું નામ લઈને પાછળ બા, કસ્તુરબા એમ જ કહેવાય, કસ્તુરબેન ના કહેવાય, બા કે એટલે બા માનવાચક બા, કસ્તુરબા મોંઘી બા એમ, એ નીલમ બા. આમાં કઈ વિચાર વિનિમય કરો છે તો કરી, એક સમયની જ્ઞાનની પર્યાયની તાકાત, ભૂત ભવિષ્ય વર્તમાન જ્ઞાન મોજુદ છે, ભૂત ભવિષ્ય વર્તમાનનું જ્ઞાન, જ્ઞેયોનું જ્ઞાન, પોતાનું ત્રણ કાળ, પોતાના આત્માના ત્રણ કાળની પર્યાયનું જ્ઞાન મોજુદ છે, અટાણે હો મોક્ષની પર્યાય અટાણે મોજુદ છે જ્ઞાનમાં, ભૂતકાળ તો ગયો ઠીક છે પણ મોક્ષની પર્યાય અર્યંત અને સિદ્ધની પર્યાયનું જ્ઞાન વર્તમાનમાં મોજુદ છે, થવાનો તો ઘણો ટાઈમ છે હજી તો પણ કે છે મોજુદ છે. પોતાનું તો મોજુદ છે પણ સર્વજ્ઞેયનું જ્ઞાન મોજુદ
છે,
એ લીધું સબળ પ્રકાશક શક્તિ ને બધું જ્ઞેયો લઈ લીધા ને, આમાં જોયું ને ક્યાં આવ્યું જો, એ હમણાં આપણે ખુલાસો કર્યો હતો, જ્ઞાનમાં સમર્થ જ્ઞેયનું જ્ઞાન મોજુદ છે, સમર્થ જ્ઞેય આવી ગયા ને, હા સોપર ભાઈ આવી ગયા ને, જ્ઞેયો તો સોપર ભાઈ છે, હા મોજુદ છે,
શક્તિરૂપ છે કે પ્રગટરૂપ,
પ્રગટરૂપ
Thank you.
જ્ઞાનની પર્યાય પ્રગટ છે અને જગતના પદાર્થો પણ પ્રગટ છે. એ જગતના પદાર્થોનું જ્ઞાન જ્ઞાનમાં આવી જાય છે. હવે જે પ્રગટ નથી સામગ્રીનું જ્ઞાન, અંબાલાલ ભાઈના ધર્મપત્ની સ્ત્રી પર્યાયમાંથી સમય દર્શન પણ નહોતું અને કહ્યું કે આ આનો મોક્ષ થવાનો છે. હવે એની એનામાં શક્તિરૂપ છે પણ જાણનારને આ જીવ આટલા કાળ વિત્યા પછી આનો મોક્ષ થશે એવી નોંધ છે. નોંધ છે એટલે જ્ઞાન છે, એને તો પ્રત્યક્ષ છે ને. હવે એનો મોક્ષ હજી થયો નથી જીવનો, આટલા કાળ વિત્યા પછી થશે, પણ વિત્યા પછી થશે એવી જે એનામાં યોગ્યતા પડી છે એ યોગ્યતાનું જ્ઞાન વર્તમાનમાં છે. આમ હાથમાં જે ભાંબળો જોયો ને એ ભૂત ભવિષ્ય વર્તમાનનું જ્ઞાન મોજું છે. એની પર્યાય એનામાં શક્તિનું છે પણ શક્તિનું જ્ઞાન મોજું છે. હવે જો જ્ઞાન મોજું ન હોય સાંભળજો તો જયારે પ્રગટ થાય ત્યારે જ જણાય. સમજાય છે? ન્યાય તારા પ્રશ્ન બરાબર, તારો પ્રશ્ન હતો, પ્રશ્ન બરાબર હતો. હવે જો એ શક્તિરૂપ છે એનામાં અને જયારે પ્રગટ થાય ત્યારે કેવળી જાણે તો કેવળ જ્ઞાન ન રહ્યું. વર્તમાન જ્ઞાન ની પર્યાયમાં પ્રગટ છે, એને ભલે પ્રગટ થવાનું હોય થાય, આને તો જાણી લીધું. તારો આઠમા ભાઈ મોક્ષ છે, બેન ને કહી દીધું, આને અંબાલાલને ટપકો આપતા નહીં, ગુસ્સો નહીં કરતા, આઠમા ભાવે મોક્ષ. બાળકને કેવું થઈ ગયું છે એ ટાઈમ પગે પડવાનું મન થાય ને, જો લાઈટ હોય તો પડી પણ જાય. હા, એમાં ઇસ્ત્રી ક્યાં છે? ભાવિ નહીં ગમે આવી ગઈ મોક્ષ, અટાણે મોક્ષ થઈ ગયું સાબે તો અમુક ગઈએ તો મોક્ષ થઈ ગયો. ભાવિ નહીં ગમે લાગુ પડી ગઈ. નહીં અને નહીં નો વિશે નિક્ષેપ છે એ આત્મધર્મમાં આવ્યું હતું. ગુરુદેવે કહ્યું લખ્યું હતું કે મોક્ષની પર્યાયનું પણ જ્ઞાન થાય છે. બીજા જીવોની દ્રવ્ય નિક્ષેપ એવો છે સામે, અહીંયા જ્ઞાન છે અને વા એ દ્રવ્ય નિક્ષેપ છે. એ દ્રવ્ય નિક્ષેપમાં પડેલી પર્યાય ભૂતની પર્યાય વર્તમાનમાં જ્ઞાન થાય કે આ મોક્ષ ગમી ગયું છે, મોક્ષ થવાનો છે. હવે મોક્ષની પર્યાય તો શક્તિરૂપ છે, અહીંયા જ્ઞાન શક્તિનું વ્યક્તિરૂપ છે. શક્તિરૂપ છે પણ જ્ઞાન તો ત્યારે ત્રણ કાળનું જ્ઞાન મોજું છે એમ આવે, મોજું છે થશે એમ નથી આવ્યું.
વર્તમાનમાં
મોજું છે,
ઉસકી ભવિષ્યમાં પર્યાય પ્રગટ હોગી તબ જ્ઞાન જાનેગા, એસા નહીં વર્તમાન મેં જાનતા હૈ.
તો ત્રિકાળ વેતા ક્યાં આવ્યો?
હા, ઉસકો
જો બીજમાં
પ્રગટ થાય ને જાણે તો તો જ્ઞેના દિન થયું. ખરેખર
વર્તમાન માં ત્રિકાળ પર્યાય જ્ઞાન થઈ ગયા.
નીચે ટોટલ માર્યું છે, જેમ કેવળ જ્ઞાન છે તેવું શુદ્ધ જ્ઞાન છે. ટોટલ જ વાત 100% સાચી છે, યથાર્થ છે. જ્ઞાનની અચિંત્ય શક્તિ શાહાકા. હવે એક સમયની જ્ઞાનની અચિંત્ય શક્તિ તો પ્રભુ, તારી કેટલી શક્તિ આ પ્રભુની આ આત્માની આવે છે ને શ્લોકમાં, અચિંત્ય દેવ
સર્વાત્ર
ત્યારે એક પ્રશ્ન થાય કે એ જ્ઞાનીને એ પ્રકારનું એનું જ્ઞાન થયું, બીજા જ્ઞાનીને કેમ ન થાય? એ પ્રશ્ન થાય. સૌને થવું છે ને, કેવળ બધાને સરખું થાય તો શુદ્ધ જ્ઞાનીને બધાને સરખું થવું કે એ યોગ્યતા છે. અને એ પ્રકારનું હજી કાચું જ્ઞાન છે, નિમિત્તપણે આવરણ પણ છે, નિમિત્તપણે આવરણ છે. જેટલો આમ ઉઘાડ થાય છે એની સામે કર્મ એવું ખસે છે, તથા પ્રકારનું એકાગ થઈ જાય. ઠીક. હવે સમજો કે 100 માણસ બેઠા છે, એમાં એક માણસનું એને જ્ઞાન થયું અને બીજા 5 બહુ જ્ઞાની છે, બીજા 5 તો 5 તો કેમ નથી? એકનો જ મોક્ષ થોડો થવાનો છે? જીવ મોક્ષગામી તો ઘણા જીવો હોય સમાજમાં, 500,000-2,000 માણસ હોય. તથા પ્રકારની યોગ્યતા, બસ બીજું કઈ નહીં, એનો જવાબ યોગ્યતા છે. કાચું જ્ઞાન છે તો કેવો જ્ઞાન ના આના ફેર ઉડ્યો? જો વધારે જ્ઞાન ઈ પ્રમાણે થઈ ગયું હોય થાય તો કેવો જ્ઞાન શુદ્ધ જ્ઞાનમાં ફેર નહીં. પરોક્ષ અને પ્રત્યક્ષ અને યોગ્યતા, શાયિક અને પ્રોક્ષમ, એટલો ફેર છે. સોક્ષમ જ્ઞાન છે. આપણે ચર્ચા કરી ચર્ચા કરી તો ચોખ્ખું થઈ જાય. સંતોષી છે, દાક્ષિણ મુનિ થઈ ગયા, તત્વનું શાસન નક્કી છે, લખે છે પોતે. અમને વર્તમાન કાળમાં અરિહંતના દર્શન થયા, કેવો જ્ઞાનના દર્શન. આ વાત મૃગજળની માફક ચૂંટમક બધી પોતાની પર્યાયના દર્શન થઈ ગયા શુદ્ધ જ્ઞાનમાં. ત્રણ જગ્યાએ છે, સમયસારના ભાવાર્થમાં છે, નાગરિકમાં અને શ્રીમદ રાત્રિ, અને ચોથા આપણા પ્રત્યક્ષ ગુરુદેવ રાત્રિ ચર્ચામાં પ્રશ્ન પોતે જ કર્યો, વાત કરતા કરતા આ શુદ્ધ જ્ઞાનની તાકાત. કેવો જ્ઞાન એના જ્ઞાનમાં જણાઈ જાય. ત્યારે પ્રશ્નકારે પ્રશ્ન કર્યો રાત્રિ ચર્ચા, ભાઈ તો શ્રદ્ધા અપેક્ષાએ છે ને કે નહીં જ્ઞાન અપેક્ષાએ? કોણ જ્ઞાનમાં જણાય છે એમ, શ્રદ્ધામાં તો થશે,
જ્ઞાનમાં થશે,
શ્રદ્ધામાં તો થશે એવી શ્રદ્ધા છે. જ્ઞાનમાં વર્તમાનમાં જણાય છે, શુદ્ધ જ્ઞાનમાં. કેવો જ્ઞાન દર્શન થઈ જાય કોઈ કોઈ વખતે કોઈ જ્ઞાન નહીં.
બીજાની જણાય પોતાને કેમ ન જણાય?
બીજાનું જો કેવો જ્ઞાન જણાય, બીજાનું બહુ જણાય જાય તો પોતાનું કેમ ન જણાય? વર્તમાન દર્શન કર્યા કેવું જ્ઞાન,
વર્તમાન દર્શન કર્યા.
હા, કેવું જ્ઞાન પ્રગટ નથી, એ તો હજી પ્રગટ થવાનું બાકી છે, પણ ભાવિ પર્યાય એનો વર્તમાન પ્રતિભાસ થઈ જાય. ભાવિ પર્યાયનો વર્તમાન પ્રતિભાસ થાય, એ યથાર્થ છે. અનુભવીને બેસે, બાકી
જ્ઞાન મોજું છે ને,
એ કેવળ જ્ઞાનનું જ્ઞાન તો મોજું છે. જ્ઞેયનું જ્ઞાન તો
મોજું છે,
ભૂતકાળ ને ભવિષ્યનું જ્ઞાન બધું જ છે.
પ્રગટ
હોગા તો હોગા, લેકિન
ઉસકા જ્ઞાન તો વર્તમાનમાં મોજુદ.
હા, શક્તિ રૂપ છે, વર્તમાન જ્ઞાન કે પ્રગટ
રૂપ છે.
હા,
જ્ઞાન તો અત્યારે વર્તમાનમાં મોજુદ છે.
કેવળ જ્ઞાનના દર્શન કેરાય
છે.
કોઈ કોઈને કોઈ જ્ઞાનીને કોઈ વખતે એવું થાય છે. શુદ્ધ જ્ઞાનની તાકાત કોઈ અચિંત્ય તાકાત છે. બસ
કોઈને વિશ્વાસ ન થાય કે આ કૂતરાને કેવું જ્ઞાન થશે.
વિશ્વાસ ના આવે, વિશ્વાસ બેસે નહીં. આ એવી વાત છે. કેવળ જ્ઞાનના દર્શન થાય. ગુરુદેવે કહ્યું, આ ગુરુદેવની સાક્ષી. ગુરુદેવ છે, ગુરુદેવ તો થયું તો આ પ્રમાણે. હર સભામાં બોલ્યા કે શુદ્ધ જ્ઞાનમાં કેવળ જ્ઞાનના દર્શન થાય. એક ભાઈ શંકાશીલ ભાઈ હતા, એને પ્રશ્ન એ કરે ને, બે ફોન કરે. શ્રદ્ધા અપેક્ષા એને સાહેબ કે નહીં જ્ઞાન અપેક્ષા. શ્રદ્ધા અપેક્ષા એ તો શ્રદ્ધામાં તો આવી ગયું છે, મોક્ષ થશે. અરે આ તો મોક્ષના દર્શન
થયા.
દર્શન હોય પ્રગટ હોય, પ્રત્યક્ષ
ભાવિની પર્યાય વર્તમાનમાં પ્રગટ થાય.
ભાવિની પર્યાયનો વર્તમાનમાં દર્શન થાય એવો નયનો જ્ઞાનની તાકાત જુદી છે. અને આત્મા છે, આત્મદ્રવ્ય છે, એ દ્રવ્ય નિક્ષેપ છે. એટલે કે જ્ઞેયોના ભેદને નિક્ષેપ કહેવાય અને જ્ઞાનના ભેદને નહીં કહેવાય. એ નયનો વિષય નિક્ષેપ છે. એ નિક્ષેપ એટલે કે ભૂત અને ભવિષ્યની પર્યાય વર્તમાનમાં જણાઈ જાય એને નિક્ષેપ કહેવાય. નયન નિક્ષેપ. પંચમ કાળમાં એટલે પૂછ્યું તું મેં જયારે આવું ઉતરે છે ને આપણે રાખશું ને કહેવાનું મન થઈ ગયું. બનેલો બનાવ
બનેલો છે
એમાં કઈ
સ્પષ્ટ વાત છે.
પણ શંકા પંકા છે. શુદ્ધ જ્ઞાનની તાકાતની વાત ચાલે છે. એના અનુસંધાનમાં અમે કહ્યું કે ભૂત વર્તમાનની પર્યાય એનું જ્ઞાન થઈ જાય છે. એમ હું તો આ જાહેર વ્યાખ્યાનમાં ઘણી વાર કરું છું, કોઈ વ્યક્તિગત વાત નથી કરતો. આમ શાસ્ત્રમાં ત્રણ જગ્યાએ છે અને ગુરુદેવ કહ્યું એટલું જ. કોઈ વ્યક્તિની વાત નહીં, કોઈ દિવસ કરતો વ્યાખ્યાન. આપણી વ્યક્તિનું શું કામ? સિદ્ધાંતની વાત છે કે શુદ્ધ જ્ઞાનની તાકાત આવી છે. બસ વ્યક્તિનું શું કામ?
ગુરુદેવ કહી દીધું, મેં સાંભળ્યું
હે
વાક્યનો કીધું તે
કહ્યું છે ગુરુદેવ. ગુરુદેવ કઈ પોતાના માટે
વર્તમાનનું કેવળ જ્ઞાનના દર્શન થાય.
અચ્છા, એવી શક્તિ છે શુદ્ધ જ્ઞાનમાં, અત્યંત જ્ઞાનમાં એવી શક્તિ છે.
તાકાત છે,
તાકાત છે. અરે આત્માને જાણે એની રીતિ સીધી બધી પ્રગટ થાય. બધું પ્રગટ થાય આત્માને ઓળખ. બસ એમાં બધું કાર્ય
કેવું છે,
કેવું છે આ તો પર્યાયના સામર્થ્યની શક્તિ કેવી છે એવી સંતો એ વાત કરી હોય. બસ વાત કરતા અર્ચના સ્વામી પ્રમોદ આવે. જો અત્યાર સુધી એકદમ નિશ્ચયની વાત આવતી હતી, હવે થોડી થોડી વ્યવહારની વાત પણ આના પછી પણ આવવાની છે. એટલે વર્તમાન જે શાસ્ત્રો છે એમાં જે નિશ્ચય ને વ્યવહારની વાતો આવે છે એમાં પણ નિશ્ચયની વાત અને વ્યવહારની વાત. એટલે દ્રવ્યાર્થિક નીતિ શું સ્વરૂપ અને પર્યાર્થિક નીતિ શું સ્વરૂપ છે જીવનું એ પણ આવે છે. કર્મને ભોગવે છે એને કર્મ બંધાય છે. નવા બધી વાત આવશે. પર્યાર્થિક નહીં ના સ્વરૂપનું પણ સ્વરૂપમાં આવશો. આ આત્મા જન્મ મરણ થી સહિત હોવા છતાં વ્યવહાર લીધો ને, આત્મા જન્મ મરણ થી સહિત હોવા છતાં જન્મ મરણ થી રહી છે. આ રહીત ને સહિત બસ ભાઈ, રહીત ને સહિત નિર્મળ છે બસ. એ આવે છે
પ્રમાણ પ્રકાશ ચેતનની કથા
આવી ને, જન્મ મળતી રહી છે. કેમ કે વર્તમાનમાં સંસારી જીવો છે એ જન્મ મળતી સહિત છે, પર્યાય અપેક્ષા છતાં એનો આત્મા જન્મ મળતી
રહી છે.
રહી જન્મતોય નથી ને મળતોય નથી એમ. ઉત્પાદ પણ કહેવાય અહીંયા. જો આજે જન્મ જન્મ ને મરણ છે ને, એ તો આ ચાર ગતિના જીવો જન્મે છે ને મરે છે, અને સૂક્ષ્મ દ્રષ્ટિએ ઉત્પાદ ને જન્મ કહેવાય છે, વ્યયને મરણ પણ કહેવાય સૂક્ષ્મ દ્રષ્ટિ. હવે જો બીજું લીધું નામ આવે છે નીચે, પેલા જન્મ મરણ લીધું લીધી સમજી કે, અને પછી સૂક્ષ્મ વાત લીધી છે. ઉત્પાદિતથી સહિત હોવા છતાં, ઓમાય સહિત શબ્દ હતો પેલો, આ આત્મા જન્મ મરણ થી સહિત એમ શબ્દ હતો. આમાં શું ઉત્પાદિતથી સહિત હોવા છતાં જો પરમાત્મા પ્રકાશ આવ્યો. આ બધી વાત એક સરખી જ જ્ઞાનીના જ્ઞાનમાં ને વાણીમાં એક સરખી જ વાત આવે, એમાં કઈ ફેરફાર હોય નહીં. મેં કહ્યું ગુજરાતના જ્ઞાની હોય કે બંગાળના જ્ઞાની હોય, જ્ઞાની તો એક જ, એને એ જે મદ્રાસના જ્ઞાની ને પાછળ બે જ્ઞાની ભેગા નથી આવતા, એકબીજાને ઓળખતા ન હોય તો બીજા જ્ઞાનમાં એને આવે બીજાને આવે એમ જ હોય. ઉત્પાદિતથી સહિત હોવા છતાં એ આવે છે. પર્યાર્થિક નીતિ જોવામાં આવે ભાવ અભાવ શબ્દ છે. પર્યાર્થિક સહિત હોવા છતાં જે ઉત્પાદિતથી રહીત, દ્રવ્યાર્થિક નીતિ જોવામાં આવે તો ઉત્પાદિત રહીત ઓદ્રુ પરમાત્મા એમ. અહીંયા ઉત્પાદિત સહિત પેલો શબ્દ લીધો છે, ઓમાં પર્યાર્થિક નીતિ સહિત પેલા લીધો. હોવા છતાં ઉત્પાદિતથી રહીત ધ્રુવ છે, સહિત હોવા છતાં રહીત છે. નિયમસારમાં પણ લીધું છે સહિત હોવા છતાં, આવ્યું ને પર ભી જો સે રહી તે ઉસકો મે પાતા. 26 નંબર નો શ્લોક છે, મતલબ કે 26 નો છે નિયમ સાર પદ્મ બલદારે દેવે લીધું છે. આ બધાથી સહિત હોવા છતાં શુદ્ધ ગુણ અશુદ્ધ ગુણ એ બધા નરનાયકાદી પર્યાય છે ને, લાવો ને આપણે બીજું શું કામ થાય. જીવ તત્વ એક વચન સામાન્ય તત્વ પછી સદગુણો સહિત વિલસે છે, એટલે કેવળ જ્ઞાન થી પરણમે છે, વિલસે છે એટલે પરણમે છે, દેખાય છે. ક્વચિત સાધક અવસ્થામાં અશુદ્રુપ ગુણો સહિત વિલસે છે. અશુદ્રુપ ગુણો એટલે મતી શુદ્ધ જ્ઞાન, સમ્યક જ્ઞાન, અપૂર્ણ શુદ્ધ એમ લેવું. ગુણો સહિત વિલસે છે, પરણમે છે. ક્વચિત સર પર્યાયો સહિત વિલસે છે. અગુરુ લઘુ ગુણ પર્યાય સહિત વિલસે છે એટલે પરણમે છે. અને ક્વચિત હવે લીધું અશુદ્ધ પર્યાયો, અશુદ્ધ પર્યાયો સહિત છે, નરનારા કાદીની પર્યાયો સહિત પરણમે છે. જીવ જીવ તત્વ પર્યાય અપેક્ષા આ બધાથી સહિત હોવા છતાં, સહિત લીધું પેલું, સહિત હોવા છતાં પણ જે એટલે આત્મા એ એટલે ઉપર કહ્યું એ બધાથી રહી છે, રહી થશે નહીં. અત્યારે ત્રણેય કા રહીત જ છે, એવા આ જીવ તત્વને હું સકળ અર્થની સિદ્ધિ માટે એટલે મોક્ષની સિદ્ધિ માટે, સકળ અર્થ એટલે પ્રયોજન સિદ્ધનું અર્થ સિદ્ધિને માટે સદા નમું છું, ભાવું છું, આ સદા નમું છું, હું ભાવું છું. એ વાત એમાં જે છે એ વાત આ એ જ વાત છે. પરમાત્મ પ્રકાશની વાત છે આમાં, આમાં નિયમશાળી વાત છે, આમાં હજારો શાસ્ત્રની વાત આમાં છે. સાક્ષા ઉત્પાદ્યની હા ઉત્પાદ્યથી સહિત હોવા છતાં ઉત્પાદ્યથી રહી ધ્રુવ છે. હવે આગળ ઉત્પાદ્યની વચમાં એની મધ્યમાં રહીને ધ્રુવ ઉત્પાદ્યથી જુદો રહે છે. ઉત્પાદ્યની મધ્યમાં છે છતાં જુદો ને જુદો રહે છે. આવું એક સમયમાં જ ઉત્પાદ્ય ધ્રુવ છે અને એવું એનું જ્ઞાન થાય છે, જેવું છે એવું જ્ઞાન થાય છે. હવે જેવી રીતે ઋષદેવ ભગવાને દીક્ષા અંગીકાર કરી અને આહારની વિધિ કોઈ જાણે નહીં, એમાં ક્ષણિક નહીં પણ શ્રેયાંશ રાજા ને શ્રેયાંશકુમાર રાજા હતા, શ્રેયાંશકુમાર રાજા એને જાતિષ્મણ નામ થયું. એ વખતે કોઈ વિધિ જાણતો નહોતું, કેમ કે પેલા મુનિ ક્યાં ફર્સ્ટ, એટલે મુનિની વિધિ શું હોય એની ખબર નહીં કોઈને. એમાં આહારની ન જ મળે, યોગ ન થાય, ને વિધિ ન હોય તો એ લે નહીં, આહાર પાછાવી જાય. એમાં શ્રેયાંશ રાજાને જાતિષ્મણ થયું અને પોતે આઠમા ભવે
કે છ મહિના સુધી આની વિધિ ન,
કેટલામાં ભવે આઠમા ભવે
કે
છ ભાવ પહેલા એમને આ સુદે ભગવાન પુરુષ અને પોતે એની સ્ત્રી, અત્યારે પોતે પુરુષ
અત્યારે રાજા,
અત્યારે રાજા પણ એ સ્ત્રી પર્યાયમાં હતા ભક્તિ પત્ની, ત્યારે બીજા મુનિઓને આહાર દાન આપેલું, એને વિધિ યાદ આવી. આહા બસ એ વિધિ કરી અને આહાર લીધો. આહા આહાર દેનાર ને મોક્ષ. એટલે કેવાનો મારો આશય છે, આ ગુરુદેવ દાસ શ્રદ્ધા કરતા કે આ જાતિષ્મણ જ્ઞાનમાં એમ જોયું, જાતિષ્મણ જ્ઞાનમાં છ ભાવ પેલા શરીર ફરી ગયો, કાળ ફરી ગયો, દ્રવ્ય ફરી ગયા, ક્ષેત્ર ફરીનું બધું ફરી ગયું, અને આ મારા પતિ હતા. છ ભાવ પેલા મારા પતિ હતા. હવે આત્મા તો અરૂપી, રૂપી આત્માને કેવી રીતે જાણી શકે? ઈનો ન્યાય આમાં છે. અત્યારે આમાં ન્યાય આવે છે, એટલે માટે આ દાખલો મેં આપ્યો કે જાતિષ્ણ જ્ઞાન સાચું છે, બેનચેનું જ્ઞાન સાચું છે, બેનચેનું ચંપાબેનનું જ્ઞાન સાચું છે કે આ ત્યાં રાજકુમાર હતા ફતેહકુમાર અને અમે જતા હતા ત્યાં વ્યાખ્યાનમાં સાથે. અમે શેઠના પુત્ર હતા, શાંતાબેન પણ શેઠના પુત્ર હતા, વાત બધી સાચી. અને જે એના જ્ઞાનમાં શ્રીમંદર ભગવાનના જ્ઞાનમાં એવું કે છોટા ભાવે આનો મોક્ષ છે, બધું યથાતથ્ય છે. જાતિષ્મણ જ્ઞાન સાચું છે કે ગુરુદેવનો દેહ ફરી ગયો, ક્ષેત્ર મારું જે ક્ષેત્ર એટલે ભરત ક્ષેત્ર, પોતાનો દેહ ફરી ગયો અને ગુરુદેવને જોઈને કહ્યું કે આ જ પુરુષ છે, જે ફતેહકુમારનો જીવ હતો એ આ જ જીવ છે. આ અને આનો જ મોક્ષ થવાનો છે સૂર્યકૃતિ તરીકે, 100% સાચું. એ કેમ ખબર પડે? એનો આમાં ન્યાય છે, આમાં ન્યાય છે. આવું એક સમયમાં ઉત્પાદિત ધ્રુવ છે અને એવું એનું જ્ઞાન થાય છે, એવું એનું જ્ઞાન થાય છે. પ્રશ્ન, એ કેમ ખબર પડે કે એ જ આત્મા છે, આ જ આત્મા છે જે મહાવીર ક્ષેત્રમાં હતો, એ જ આત્મા છે, કેમ ખબર પડી? એવો પ્રશ્ન થયો. એવું જ્ઞાન કેમ થાય? કેમ કે દેહ ફરી ગયો, ક્ષેત્ર ફરી ગયું, બધું ફરી ગયું.
પ્રશ્ન બહુ સરસ છે.
મને ન્યાય બહુ ગમ્યું. આ કેમ ખબર પડે કે એ જ આત્મા છે? ઉત્તર વ્યયથી છે. વ્યયથી છે જે આવશે સંધિ. વ્યયથી તે ધ્રુવ આત્મા કથનથી દબીન છે, જે પર્યાય વ્યય થઈ ગઈ એનાથી વર્તમાનનો આત્મા કથનથી પૂર્વે અભિન હતો. એમ એ પર્યાય વ્યય થઈ ગઈ ભલે, પણ આ આત્મા એ પર્યાયથી કથનથી દબીન છે, એટલે એ ખબર પડી જાય એ આત્મા છે. આ જે મારા સાહેબ નો જીવ છે ગુરુદેવ નો, એ શું નામ? ફતેકુમાર નો જીવ, રાજકુમાર નો જીવ, આજ ગુરુદેવ નો જીવ છે. કેમ કે રાજકુમાર ની જે પર્યાય ગઈ વ્યય થઈ ગઈ કથનથી આત્મા થી અભિન છે. અત્યારે ભલે વ્યય થઈ ગઈ, કથનચિત અભિન થઈને વ્યય થઈ છે. કથનચિત અભિન થઈને વ્યય થઈ છે. તું જવાબ નથી. કથનચિત અભિન થઈને વ્યય થઈ છે, એટલે કથનથી દભિન નું જ્ઞાન વર્તમાન થઈ જાય છે. એકદમ ન્યાય સર, આ જયારે વાત આવી બહુ ન્યાય કરો. ન્યાયની વાત એ જ કેટલીક હોય છે ને, ટંકો જ કેટલો
ટંકો બેસી જાય. બિલકુલ બિલકુલ.
કેમ ખબર પડે કે આ જીવા છે કે વ્યયથી છે? વ્યયથી તે ધ્રુવ આત્મા કથનથી દભિન છે, અને ઉત્પાદ થી પણ તે ધ્રુવ આત્મા કથનચિત અભિન છે. પૂર્વ પર્યાય ની વ્યય થી અભિન અને વર્તમાન ની પર્યાય થી આત્મા અભિન છે. એટલે આત્મા તો તે નોતે છે, ઉત્પાદ મેં ભલે થયો પણ આત્મા તો સળંગ છે, એ જ આત્મા છે. એમ ઉત્પાદ મેં થી ખબર પડી જાય. શું તાકાત પદાર્થ ની, શું શક્તિ ઉત્પાદ મેં ધ્રુવ તમ સત, એટલે શું? સૂત્ર છે એ તો ઉત્પાદય ધ્રુવતમ સત. એમ તો થાનકાસી મેં સાંભળ્યું હતું, જેવો એ ખબર નથી અત્યારે તો, કે પહેલું જયારે જીવિતોની છૂટે છે ત્યારે ઉત્પાદય ધ્રુવતમ સત એવું સૂત્ર નીકળે છે. એ તો સાંભળેલી વાત છે ખરેખર. મહાસૂત્ર છે એમ મારું કહેવું છે. સ્વરૂપ છે ઉત્પાદય ધ્રુવતમ સત, રહસ્ય છે આ
રહસ્ય.
ત્યારે જો એ સૂત્ર એવું કે નહીં, કથનથી અભિન છે, અભિન હોવાને કારણે, જો અભિન હોવાને કારણે ખબર પડે છે હું છું નથી પડતો એમ કે છે. ચંપાબેને કોઈને પૂછ્યું નહીં કે મને આ ભલાક ભાગ્યો એ સાચો હશે ખોટો, ખબર પડે છે કે આમાં લખ્યું, ખબર પડે છે પોતાને, ખબર પડે છે. પૂછવા જવું ન પડે, શંકા નથી, નિશંક હોય છે. આ જ આત્મા છે, ખાતરીથી એને ખબર પડે, ખબર પડે છે
કે છે, હે ખબર પડે છે. એ જ્ઞાન મોજુદ છે,
મોજુદ એ જ છે, એમ એમ છે. આ તે જ છે, આ તે જ છે. એટલી મર્યાદિત આ તે જ છે કે જેનો વ્યય થયો છે, જેનો વ્યય થયો છે, આ તે જ છે કે જેનો ઉત્પાદ થયો છે. આ ધ્રુવ એવો છે કે જેનો વ્યય થયો તે ધ્રુવ છે, અને આ ઉત્પાદ છે તે ધ્રુવ છે.
ધ્રુવ તો ભજમાં રહ્યું,
ભજમાં
ધ્રુવ, ભજમાં
રહ્યું. ધ્રુવ તો સરળ છે ને, ઉત્પાદ ની સંધિ થતી 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 ધ્રુવ તો તે રોતે છે. એટલે વ્યય થી કથન થી દમીન અને વર્તમાન ઉત્પાદ થી કથન થી દમીન, એ વ્યય થી અને ઉત્પાદ થી કથન થી ભિન અભિન છે, તેનો તે ધ્રુવ છે. સોનાને સોની સોની સોનું હાથમાં રાખીને કહે છે કે આ જે હાર મેં ઘડ્યો છે, આ હાર વર્તમાનમાં મેં ઘડ્યો છે, એ જે સોનું, એ વ્યય થયેલી પર્યાય સહિતનું આ સોનું છે, ને ઉત્પાદ સહિતનું આ સોનું છે. સોનું તો
સોનું
તેનું છે, વ્યય થયેલી પર્યાય વાળું જ સોનું છે.
वही सोना है जो तुम्हारी बंगड़ी थी ना,
हाँ,
वो बंगड़ी का ही सोने का हमने हार बनाया,
हाँ, बनाया है।
बंगड़ी से भी अनन्य था,
अनन्य था,
अभी हार से भी कथंचित
अनन्य है।
सोना तो वो का वही,
वो क्या ही हो, ध्रुव तो ध्रुव है, પણ ઉત્પાદનથી કથનથી દબીન છે એટલે સોનું તેનું તે છે એમ ખ્યાલ આવી જાય છે. બોલો, હું જે બોલવાનો હતો બંગડી નો હવે મને હાર બનાવી દો, માળા બનાવી દો એમ કે ને બેન, બરાબર.
સોનું તો
અને પાછું કોઈ કે તમે સોનું બદલી નહીં, જે બંગડીમાં સોનું હતું એ
वर्तमान में भूत का, भूत की आत्मा का ज्ञान होता है तो वो कथनचित अभिन्न था, इसलिए वर्तमान,
इसलिए वर्तमान का ज्ञान हो गया.
कारण लॉजिक बहुत सरल,
लॉजिक है कि आज भी है कि जो भूतकाल में मैंने जो ये पर्याय थी ये आत्मा ध्रुव एनो कथनचित अभिन्न. હવે પર્યાય વહી ગઈ, પર્યાય ગઈ ને નવી પર્યાય થઈ, પણ આ તો તેનો તે છે, તેનું તે છે, જે બંગડી હતી તેનું તે સોનું છે. એ સોનાનો દાખલો બહુ સરસ બેસે, સમજાઈ જાય બીજાને સમજાવવા માટે દ્રષ્ટાંત આ અઘરી વાત છે, કસરેલી વાત નથી, શ્રદ્ધા આવવી મુશ્કેલ. આ તે જ છે કે જેનો ઉત્પાદ થયો છે, ઉત્પાદય હોવા છતાં પણ ઉત્પાદય પર્યાય નો ઉત્પાદય તો થયા કરે છે, હોવા છતાં પણ થવા છતાં પણ એ તો એનો એ એવો ને એવો ધ્રુવ છે. આ ગુરુદેવ નો આત્મા એવો ને એવો મેં ભૂતકાળમાં જોયો તે જ આત્મા છે, અને ધ્રુવમાં કઈ ફેર, પર્યાય નો ફેર પડ્યો પણ આત્મા તો તેનો તે છે. રાજકુમાર નો વ્યય થયો અને આ ગુરુદેવ તરીકે જન્મ થયો. એનો એ છે,
દેવગતિમાં જ્યાં તો આત્મા તો એનો જ છે, દેવગતિમાં ગુરુદેવ જ્યાં તો આત્મા તો એનો જ છે,
એ છે. સ્વર્ગમાં ક્યાં તો એનો આત્મા, આત્મા કઈ પડે નહીં.
લેકિન કોઈ ભૂતકાળ કી પર્યાય જો વ્યય હોતી હૈ વો કથનચિત અભેદ હોકર વ્યય હોતી
હૈ,
ઇસલિયે વર્તમાન મેં જ્ઞાન હો જાતા.
બસ સર્વથા ભિન્ન તો જ્ઞાન નહીં,
જ્ઞાન નહીં
કથનચિત અભિન્ન હૈ. इसलिए तो निश्चय पूर्वक भगवान का ज्ञान होता है, होता है, करना नहीं पड़ता है,
होता था.
इसलिए कहूं छू घनी बार कि विशालता थी विचार करो, जैन दर्शन कोई अद्भुत है, वस्तु दर्शन अद्भुत है, वस्तु दर्शन अद्भुत है, तो एनु ज्ञान पर अद्भुत जो है ना, અને એને એ રીતે ચેટિંગ કરવું નહીં મનમાં, દોષ ના આવે ક્યાંય, એકાદમાં ખેંચાય નહીં. પર્યાય અડતી નથી પણ અડી જાય છે,
અડી જાય છે, અડી જાય છે, તેથી તેની એનો આત્મા જેમ ખ્યાલ આવ્યો, બરાબર.
કિસી ભાવ મેં અપન દેખે તો 20 સાલ પહેલે જો પર્યાય ઉસકા જ્ઞાન રહેતા હૈ વર્તમાન
મેં, રહેતા હૈ, રહેતા હૈ ને,
ક્યોંકિ વો પર્યાય અભેદ હોકર જો
આવે, અભેદ હોકર ભી હોતી હૈ.
વર્તમાન
મેં 9મા ક્લાસમાં ભણતી હતી,
હા, એ
જ્ઞાન હતા કે
બિલકુલ સ્પષ્ટ જ્ઞાન હોતા
હતા, સ્પષ્ટ જ્ઞાન. પણ એ તો વ્યય હો ગઈ,
એ તો વ્યય હો ગઈ,
પણ કથનજી તો ભેદ હોકર ગઈ હતી, એટલે એ 9મા ક્લાસે હું ભણતી હતી ને 12મા ક્લાસમાં આપણે હું ને હું હું ને હું તો બીજું તો કાંઈ આવશે નહીં એમ. બાલ્ય અવસ્થામાં હું, યુવાન અવસ્થામાં હું અને વૃદ્ધ અવસ્થામાં પણ, અને દ્રષ્ટિપૂર્વક જ સમ્યક જ્ઞાન થાય, અને સમ્યક જ્ઞાન કથનચિત વિરમી જાણે. જ્ઞાનમાં કથનચિત છે, દ્રષ્ટિમાં કથનચિત નથી, સરળતા.